એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે સૌ શ્રોતાઓનું એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં. આજે આપણે એક એવા વિચાર પર વાત કરવાના છીએ જે એમ કહી શકાય કે સમાજવાદ વિશેની આપણી ઘણી માન્યતાઓને પડકારે છે.
હા, બિલકુલ.
આપણે વાત કરીશું હેલ ડ્રેપરના ખૂબ જ પ્રભાવશાળી પુસ્તક અને એમના વિચાર નીચેથી સમાજવાદ એટલે કે સોશિયાલિઝમ ફ્રોમ બિલો વિશે. આ ચર્ચા માટે અમે બે મુખ્ય સ્રોત સારાંશનો આધાર લીધો છે.
અને જુઓ, ડ્રેપરનો આ વિચાર છે ને એ આજે પણ એટલો જ, કદાચ એનાથી પણ વધારે પ્રસ્તુત છે.
કેમ એમ?
કારણ કે એ સમાજવાદી વિચારધારાના એકદમ મૂળભૂત સવાલ પર આપણું ધ્યાન દોરે છે. સવાલ એ છે કે સામાજિક પરિવર્તન, જેને આપણે સમાજવાદ કહીએ, એ શું કોઈ નેતા, કોઈ પાર્ટી કે રાજ્ય દ્વારા ઉપરથી લાદવામાં આવે, કે પછી એ સામાન્ય લોકો દ્વારા એમના પોતાના સંઘર્ષથી, એમના પોતાના સંગઠનથી, નીચેથી, જાતે જ બનાવાય?
અચ્છા, આ બે રસ્તા વચ્ચેનો ભેદ.
હા, અને આ ભેદ નાનો નથી લાગતો, પણ એ ઘણો મોટો છે. આજકાલ આપણે જે સામાજિક ન્યાય માટેના આંદોલનો જોઈએ છીએ કે સત્તાની ગતિવિધિઓ સમજીએ છીએ, એ બધા માટે આ ચર્ચા ખરેખર ખૂબ મહત્વની છે.
બરાબર કહ્યું. તો પછી આ વિચાર જેમણે આપ્યો એ હેલ ડ્રેપર કોણ હતા? થોડો પરિચય આપશો?
જરૂર. હેલ ડ્રેપર, જેમનો સમયગાળો 1914થી 1990નો હતો, એ એક અમેરિકન સમાજવાદી વિચારક હતા, લેખક હતા અને એમ કહી શકાય કે આજીવન કાર્યકર્તા હતા.
એટલે ખાલી થિયરી નહીં, પ્રેક્ટિકલ અનુભવ પણ.
બરાબર. એ માત્ર પુસ્તકોમાં જ રચ્યા પચ્યા નહોતા રહેતા, પણ જમીની સ્તરના સંઘર્ષોમાં પણ ખૂબ સક્રિય હતા.
અને એમનો રાજકીય દ્રષ્ટિકોણ પણ કંઈક અલગ હતો, ખરું ને? પેલો ત્રીજો મોરચો કે થર્ડ કેમ્પ વાળી વાત.
હા, અને આ સમજવું એમના કામને સમજવા માટે બહુ જ જરૂરી છે. ત્રીજો મોરચો એટલે એ વિચારધારા જે શીત યુદ્ધ વખતે જે બે મુખ્ય શક્તિઓ હતી, અમેરિકાનો પશ્ચિમી મૂડીવાદ અને સોવિયત સંઘનો સરમુખત્યારશાહી સામ્યવાદ, એ બંનેનો વિરોધ કરતી હતી.
અચ્છા, એટલે બેમાંથી એકી તરફ નહીં.
બરાબર. ડ્રેપર માનતા હતા કે આ બંને વ્યવસ્થા સામાન્ય માણસની મુક્તિમાં અવરોધરૂપ છે. એટલે એમનો સમાજવાદ ન તો વોશિંગ્ટનથી પ્રેરિત હતો, ન મોસ્કોથી. આ જે સ્વતંત્ર અને આલોચનાત્મક દ્રષ્ટિ છે ને, એ જ એમના નીચેથી સમાજવાદના વિચારનો પાયો છે.
એટલે કે એમણે સિદ્ધાંત અને વ્યવહાર બંનેને જોડવાનો પ્રયત્ન કર્યો. કાર્લ માર્ક્સના વિચારો પર એમનું કામ ઘણું ઊંડું હતું, પણ એ હંમેશા સામાન્ય લોકોના સંઘર્ષ સાથે જોડાયેલું રહ્યું. એમનું કામ ખાલી શૈક્ષણિક વિશ્લેષણ નહોતું, પણ એક રાજકીય પ્રોજેક્ટ હતો.
સાચી વાત. સમાજવાદના જે મૂળ લોકશાહી અને મુક્તિ આપનારા તત્વો હતા, એને પાછા લાવવાનો એમનો હેતુ હતો. એમના કાર્યકર્તા તરીકેના અનુભવો અને એમની શૈક્ષણિક સજ્જતા, આ બેનું મિશ્રણ જ એમને ખાસ બનાવે છે.
તો ચાલો હવે સીધા મુદ્દા પર આવીએ. નીચેથી સમાજવાદ, આનો મતલબ શું છે સરળ શબ્દોમાં?
ડ્રેપરનો જે મુખ્ય વિચાર છે ને, એ બહુ સરળ છે, પણ એની અસરો બહુ મોટી છે. એ કહે છે કે સમાજવાદના ઇતિહાસમાં શરૂઆતથી જ બે અલગ અને મૂળભૂત રીતે એકબીજાથી વિરોધી પ્રવાહો રહ્યા છે, જાણે બે આત્માઓ.
બે આત્માઓ, રસપ્રદ.
હા, એક છે ઉપરથી સમાજવાદ, એટલે કે સોશિયલિઝમ ફ્રોમ અબવ. આ એ સમાજવાદ છે જે ભદ્રવર્ગ, બુદ્ધિજીવીઓ, કોઈ પાર્ટી કે રાજ્ય દ્વારા લોકો પર લાદવામાં આવે છે.
ઓકે.
અને બીજો છે નીચેથી સમાજવાદ, સોશિયલિઝમ ફ્રોમ બિલો. આ એ સમાજવાદ છે જે સામાન્ય લોકોના પોતાના સંઘર્ષમાંથી, એમના પોતાના સંગઠનમાંથી અને એમની પોતાની મુક્તિની જે પ્રક્રિયા છે એમાંથી જન્મે છે.
અને આ ભેદ પાડવો શા માટે જરૂરી છે? શું ફેર પડે એનાથી?
ઘણો ફેર પડે. ડ્રેપરના મતે આ ભેદ જ સમજાવે છે કે ઇતિહાસમાં કેમ આટલા બધા સમાજવાદી પ્રયાસો નિષ્ફળ ગયા, અથવા તો દમનકારી બની ગયા, અથવા તો પોતાના મૂળ હેતુથી ભટકી ગયા.
અચ્છા.
મૂળ સમસ્યા એ હતી કે પરિવર્તનને લોકો દ્વારા કરવાને બદલે એમના ભલા માટે એમના પર લાદી દેવામાં આવ્યું. સમાજવાદને જાણે કોઈ તૈયાર પાકેજ હોય એમ લોકો સુધી પહોંચાડવાની વસ્તુ ગણવામાં આવી, લોકો પોતે એને બનાવે એવી જીવંત પ્રક્રિયા તરીકે નહીં.
એટલે ડ્રેપરનો સવાલ એ છે કે ભાઈ, સાચી સ્વતંત્રતા અને ગરિમા જાળવી રાખીને સમાલ બદલવો હોય તો કઈ રીતે? અને એમનો જવાબ બહુ સ્પષ્ટ છે, નહીં?
હા, બિલકુલ સ્પષ્ટ, કે જેવો સમાજ આપણે બનાવવો છે એ બનાવવાની રીત પણ એવી જ હોવી જોઈએ. જો લોકશાહી સમાજ જોઈએ છે તો એને મેળવવાના સાધનો પણ લોકશાહી જ જોઈએ. સાધન અને સાધ્ય અલગ નથી.
આ બહુ મહત્વની વાત છે.
બરાબર. એટલે ડ્રેપરનું જે કામ છે એના બે મુખ્ય હેતુ છે. એક તો ઇતિહાસને ફરીથી જુઓ, એ બતાવવું કે સમાજવાદનો એક લોકશાહી નીચેથી આવતો પ્રવાહ હંમેશા હતો જ.
ઓકે.
અને બીજું, ભવિષ્ય માટે એક રાજકીય દિશા આપવી, કે સમાજવાદને એની સરમુખત્યારશાહી વિકૃતિઓ જેમ કે સ્ટાલિનવાદ અને મૂડીવાદ સાથે સમાધાન કરી લેતી સુધારાવાદી વિકૃતિઓ જેમ કે પશ્ચિમી સામાજિક લોકશાહી, એ બધાથી બચાવીને એની મૂળ લોકશાહી અને મુક્તિ આપતી આત્માને કેવી રીતે પાછી જીવંત કરવી?
તો આ વિચારો કોના માટે વધુ ઉપયોગી છે? કોણે આમાં રસ લેવો જોઈએ?
મારા મતે તો કોઈ પણ વ્યક્તિ જે સમાજમાં પરિવર્તન ઈચ્છે છે, જે લોકશાહી, ન્યાય, સમાનતામાં માને છે, પછી એ કાર્યકર હોય, વિદ્યાર્થી હોય કે ખાલી એક જાગૃત નાગરિક હોય.
હા.
પણ ખાસ કરીને જે લોકો મજૂર સંગઠનોમાં કામ કરે છે, સામુદાયિક જૂથો ચલાવે છે કે નાગરિક અધિકારો માટે લડે છે, એમના માટે તો આ ખૂબ જ પ્રસ્તુત છે.
બરાબર.
ડ્રેપર આપણને સમાજવાદી વિચારના ઇતિહાસની એક મજાની સફર કરાવે છે. યુટોપિયન સમાજવાદીઓથી શરૂ કરીને માર્ક્સ અને એંગલ્સ, રોઝા લક્ઝમબર્ગ, યુજીન ડેબ્સ જેવા લોકો સુધી, અને 20મી સદીના જે જુદા જુદા આંદોલનો થયા એ બધાનું વિશ્લેષણ કરે છે. અને દરેક વખતે એ આ જ માપદંડ વાપરે છે કે આ વિચાર કે આ ચળવળ ઉપરથી આવે છે કે નીચેથી. એમનો મુખ્ય ભાર માર્ક્સના જે મૂળ લોકશાહી વિચારો હતા એને પાછા સ્થાપિત કરવા પર છે, કેમ કે એ વિચારોને પછીથી બહુ જ એમ કે વિકૃત કરી દેવાયા હતા.
હા, એટલે આ ચર્ચામાં ઘણા મુદ્દાઓ છે. લોકશાહી અને સમાજવાદનો શું સંબંધ છે? પેલો સ્વમુક્તિનો સિદ્ધાંત, રાજ્યની ભૂમિકા શું હોવી જોઈએ, સામાન્ય લોકોની ચેતના અને સંગઠન, સુધારણા કરવી કે ક્રાંતિ, અને પેલો અવેજીકરણ, સબસ્ટિટ્યુશનિઝમ વાળો શબ્દ પણ છે.
હા, એના પર આવીશું.
અને પેલો સૌથી વિવાદાસ્પદ ગણાતો શબ્દ, શ્રમજીવી વર્ગની સરમુખત્યારશાહી, એનું પણ સાચું અર્થઘટન શું છે એની વાત ડ્રેપર કરે છે.
બરાબર. આ બધા મુદ્દાઓ એમના વિશ્લેષણના કેન્દ્રમાં છે.
તો ચાલો થોડા વધુ ઊંડાણમાં જઈએ. ડ્રેપરનો એક બહુ પ્રખ્યાત નિબંધ છે, સમાજવાદના બે આત્માઓ. એમાં એમણે આ બે પ્રવાહોની વાત કરી છે. પહેલા આપણે ઉપરથી સમાજવાદની વાત કરીએ, એ શું છે?
હા, તો ડ્રેપર કહે છે કે ઉપરથી સમાજવાદના ઘણા રૂપો ઇતિહાસમાં જોવા મળ્યા છે, પણ એ બધામાં એક વાત કોમન છે.
શું?
કે પરિવર્તનનો જે સ્ત્રોત છે, જે નિયંત્રણ છે, એ લોકોના હાથમાં નથી, એ કોઈ ભદ્ર વર્ગના હાથમાં છે, કોઈ રાજ્યના હાથમાં છે, કે કોઈ જાણકાર નેતાઓના હાથમાં છે.
અચ્છા.
આની પાછળની માન્યતા એવી હોય છે કે ભાઈ, સામાન્ય જનતા તો નિષ્ક્રિય છે, અજ્ઞાન છે, એમને સાચા રસ્તે દોરવાની જરૂર છે. ડ્રેપરે આવા ઘણા ઉદાહરણો આપ્યા છે, જેમ કે કેટલાક યુટોપિયન સમાજવાદીઓ હતા જે સારા રાજાઓ પાસે આશા રાખતા હતા.
હા, હા.
કેટલાક ક્રાંતિકારી જૂથો હતા જે નાના સમૂહથી સત્તા પલટવા માંગતા હતા, રાજ્ય દ્વારા ચાલતો સમાજવાદ. પછી પેલી સામાજિક લોકશાહી જે ખાલી મૂડીવાદમાં સુધારા કરવા પર જ ફોકસ કરે, અને અલબત્તા સ્ટાલિનવાદ જેવી સરમુખત્યારશાહી. આ બધામાં નામ કદાચ સમાજવાદનું હોય, પણ નીચેથી આવતા સાચા લોકશાહી નિયંત્રણનો અભાવ હોય છે.
સમજાયો. તો એની સામે નીચેથી સમાજવાદ એટલે શું?
નીચેથી સમાજવાદ એ ડ્રેપરનો આદર્શ છે, અને એમના મતે એ જ સાચો સમાજવાદ છે. આ એવો સમાજવાદ છે જે લોકોના પોતાના સંઘર્ષમાંથી જ જન્મે, એમના પોતાના બનાવેલા સંગઠનોમાંથી, જેમ કે મજૂર યુનિયનો હોય, કામદાર પરિષદો હોય, સમુદાયના જૂથો હોય, અને એમની પોતાની મુક્તિની જે સામૂહિક પ્રક્રિયા છે એમાંથી જ એ ઉદ્ભવે. એનો જે પાયાનો સિદ્ધાંત છે, જે માર્ક્સે પણ આપેલો, એ છે શ્રમજીવી વર્ગોની મુક્તિ શ્રમજીવી વર્ગો દ્વારા જ જીતવી જોઈએ.
વાહ, આ વાક્યમાં ઘણું બળ છે.
છે જ. અને ડ્રેપર સમજાવે છે કે આ ખાલી નૈતિક રીતે જ સાચું નથી, પણ એમ કે વ્યૂહાત્મક રીતે પણ જરૂરી છે.
કઈ રીતે?
કારણ કે લોકો જ્યારે પોતાની સ્વતંત્રતા અને અધિકારો માટે જાતે લડે છે ને, ત્યારે જ એમનામાં સમાજ ચલાવવાની, નિર્ણયો લેવાની અને જવાબદારી ઉઠાવવાની ક્ષમતા વિકસે છે. સ્વતંત્રતા કોઈ ઉપરથી ગિફ્ટમાં નથી આપી શકતું. એ તો લડીને જ મેળવાય અને ટકાવી શકાય.
બરાબર.
ડ્રેપર માર્ક્સ, રોઝા લક્ઝમબર્ગ, યુજીન ડેબ્સ, વિલિયમ મોરિસ જેવા લોકોને આ નીચેથી આવતી પરંપરાના મુખ્ય લોકો ગણે છે. આ વિચારધારા લોકોની સક્રિય ભાગીદારી, એમની પહેલ અને સંઘર્ષ દ્વારા શીખવા પર ભાર મૂકે છે.
અહીં તમે માર્ક્સનો ઉલ્લેખ કર્યો. ઘણા લોકો તો માર્ક્સને સરમુખત્યારશાહી સાથે જોડે છે, પણ ડ્રેપરનું અર્થઘટન તો સાવ જુદું લાગે છે, નહીં?
હા, બિલકુલ. ડ્રેપર બહુ ભારપૂર્વક કહે છે કે કાર્લ માર્ક્સ મૂળભૂત રીતે નીચેથી સમાજવાદના જ હિમાયતી હતા. એમના માટે શ્રમજીવી વર્ગની સ્વમુક્તિ એટલે કે સેલ્ફ ઇમેન્સિપેશન એ કોઈ નાનો મુદ્દો ન હતો. એ એમના આખા રાજકીય પ્રોજેક્ટનો પાયો હતો, એમનો પ્રથમ સિદ્ધાંત હતો.
ઓહ.
ડ્રેપર બતાવે છે કે માર્ક્સે પોતાના સમયમાં જે ઉપરથી આવતા વિચારો ચાલતા હતા, જેમ કે કોઈ એક નેતા જ બધું કરશે, બુદ્ધિજીવીઓ જ રાજ કરશે, કે કોઈ એક પાર્ટી જનતા વતી બધા નિર્ણયો લઈ લેશે, આ બધાનો સતત વિરોધ કર્યો હતો. આ જે છેલ્લી વાત કરી એને ડ્રેપર અવેજીકરણ કહે છે.
સબસ્ટિટ્યુશનિઝમ.
અવેજીકરણ એટલે શું?
એટલે કે જ્યારે નેતાઓ કે કોઈ પાર્ટી લોકો માટે કામ કરવાને બદલે લોકોની જગ્યાએ પોતે જ કામ કરવા લાગે, જાણે લોકો પોતે સક્ષમ જ નથી, લોકોનું સ્થાન પોતે લઈ લે, એ છે અવેજીકરણ.
અચ્છા, સમજાયો. આ બહુ સૂક્ષ્મ પણ મહત્વની વાત છે. અને પેલો બીજો શબ્દ શ્રમજીવી વર્ગની સરમુખત્યારશાહી, એનું શું?
હા, એ શબ્દથી ઘણી ગેરસમજ થઈ છે, ખાસ કરીને 20મી સદીના અનુભવો પછી તો બહુ જ. પણ ડ્રેપર સમજાવે છે કે 19મી સદીમાં અને માર્ક્સ માટે ડિક્ટેટરશીપ શબ્દનો અર્થ આજ જેવો નહોતો.
એમ
ત્યારે એનો ઉપયોગ કોઈ એક વર્ગના શાસનને દર્શાવવા માટે થતો હતો. જેમ કે આપણે કહીએ કે મૂડીવાદી સમાજ ભલે ઉપરથી લોકશાહી દેખાય, પણ આખરે તો એ મૂડીવાદી વર્ગનું શાસન એટલે કે ડિક્ટેટરશીપ ઓફ ધ બુર્જુઆઝી.
એ જ રીતે માર્ક્સે જ્યારે શ્રમજીવી વર્ગની સરમુખત્યારશાહી એટલે કે ડિક્ટેટરશીપ ઓફ ધ પ્રોલેટેરિયટ શબ્દ વાપર્યો, ત્યારે એમનો મતલબ હતો સમાજના બહુમતી એવા શ્રમજીવી વર્ગનું લોકશાહી શાસન, કોઈ એક વ્યક્તિ કે પાર્ટીની તાનાશાહી નહીં.
આ તો ખરેખર સમજવામાં બહુ મોટો ફેરફાર છે.
છે જ. ડ્રેપર આના પુરાવા તરીકે પેરિસ કમ્યુન 1871નું ઉદાહરણ આપે છે. માર્ક્સે એને શ્રમજીવી શાસનના પહેલા પ્રયોગ તરીકે બિરદાવ્યું હતું. હવે કમ્યુનમાં શું હતું?
શું હતું?
આમૂલ લોકશાહી હતી. બધા માટે મત આપવાનો અધિકાર, ચૂંટાયેલા પ્રતિનિધિઓને ગમે ત્યારે પાછા બોલાવી શકાય, કોઈ કાયમી લશ્કર નહીં પણ લોકોની પોતાની સેના, સરકારી અધિકારીઓનો પગાર સામાન્ય કામદાર જેટલો જ. આ બધું 20મી સદીમાં સમાજવાદના નામે જે સરમુખત્યારશાહી આવી એનાથી તો સાવ જ ઉલટું હતું.
એટલે ડ્રેપર એક રીતે માર્ક્સને લોકશાહીના ચેમ્પિયન તરીકે રજૂ કરે છે. એમણે બીજા સમાજવાદી અભિગમોની પણ ટીકા કરી હશે, જેમ કે રાજ્ય સમાજવાદ કે પશ્ચિમની સામાજિક લોકશાહી.
હા, ચોક્કસ કરી છે. ડ્રેપર કહે છે કે ખાલી સંસદમાં જઈને અને હાલની રાજ્ય વ્યવસ્થાનો ઉપયોગ કરીને સુધારા લાવવાનો જે પ્રયાસ છે એ આખરે મૂડીવાદનું મેનેજમેન્ટ કરવા જેવો બની જાય છે, એને ઉખાડી નથી શકતો. આનાથી શું થાય? નેતાઓ અને અમલદારો મજબૂત બને અને એ સામાન્ય લોકોથી દૂર થતા જાય. આ પણ છેવટે તો ઉપરથી સમાજવાદનું જ બીજું રૂપ બની જાય છે. ડ્રેપર ભાર મૂકે છે કે રાજ્ય કોઈ તટસ્થ સાધન નથી કે જેને ગમે તે હેતુ માટે વાપરી શકાય. એ તો મૂળભૂત રીતે વર્ગ શાસન અને નિયંત્રણ માટે બનેલું છે.
અને રશિયન ક્રાંતિ વિશે એમનો શું મત હતો?
રશિયન ક્રાંતિ વિશે ડ્રેપર વધુ ઊંડાણથી વાત કરે છે. એ માને છે કે 1917માં શરૂઆત તો ખરેખર નીચેથી જ થઈ હતી. પેલી સોવિયત હતી, કામદારોને સૈનિકોની પોતાની પરિષદો, એ સાચી લોકશાહી સંસ્થાઓ હતી.
હા, સાંભળ્યું છે.
પણ પછી જે ભયંકર ગૃહયુદ્ધ થયું, આર્થિક બરબાદી થઈ, બહારથી હુમલા થયા, ક્રાંતિ આખી દુનિયામાં એકલી પડી ગઈ, આ બધા દબાણો હેઠળ એ ધીમે ધીમે અમલદારશાહીના હાથમાં જતી રહી. અને લેનિન પછી સ્ટાલિનના સમયમાં તો એ સંપૂર્ણપણે ઉપરથી લાદવામાં આવતી સરમુખત્યારશાહી બની ગઈ.
એટલે એમાંથી શીખ એ મળે કે લોકશાહી ટકાવવી બહુ અઘરી છે.
અઘરી છે પણ અનિવાર્ય છે. એ જ ડ્રેપરનો મુદ્દો છે.
ખૂબ જ રસપ્રદ વિશ્લેષણ. તો ચાલો હવે આપણે ડ્રેપરના કામમાંથી જે મુખ્ય સંદેશા મળે છે એને ટૂંકમાં સમજીએ.
હા, સૌથી પહેલો અને સૌથી મહત્વનો સંદેશ, લોકશાહી એ સમાજવાદનો આત્મા છે. એના વગર સમાજવાદ શક્ય નથી. ડ્રેપર માટે સમાજવાદ એ લોકશાહીનો વિકલ્પ નથી પણ એનો વિસ્તાર છે. રાજકારણથી આગળ વધીને અર્થતંત્ર અને સમાજમાં પણ લોકશાહી
અવિભાજ્ય છે બંને.
બરાબર. અને એટલે જ સાધન અને સાધ્ય એક હોવા જોઈએ. જે સમાજ બનાવો છે એ બનાવવાની રીત પણ એવી જ લોકશાહી હોવી જોઈએ. આપણા દેશના સંદર્ભમાં વિચારીએ તો કોઈ પણ સામાજિક ચળવળ હોય કે શાસન વ્યવસ્થા હોય, એમાં લોકશાહી પ્રક્રિયાઓ અને લોકોની ભાગીદારી કેટલી જરૂરી છે એ આનાથી સમજાય.
બીજો મુખ્ય સંદેશ છે સ્વમુક્તિનો સિદ્ધાંત. આ ખરેખર બહુ પ્રેરણા આપે છે કે ભાઈ, સ્વતંત્રતા કોઈ આપશે નહીં, એ જાતે જ લડીને લેવી પડશે.
હા,
ડ્રેપર કહે છે કે સત્તા અને જવાબદારી માટે લડવાની જે પ્રક્રિયા છે ને, એ જ લોકોને તેનો સાચો ઉપયોગ કરવા માટે તૈયાર કરે છે. જ્યારે લોકો પોતાની લડાઈ જાતે લડે, ત્યારે જ એમનામાં આત્મવિશ્વાસ આવે, સંગઠન શક્તિ વધે, નિર્ણય શક્તિ વિકસે. આપણા દેશમાં જે કોમ્યુનિટી લેવલ પર સ્વસહાય જૂથો ચાલે છે, પંચાયતી રાજ છે, કે નાગરિકો પોતાની રીતે જે પહેલ કરે છે, એ બધામાં ક્યાંક ને ક્યાંક આ સિદ્ધાંત દેખાય છે, ખરું ને?
ચોક્કસ. ત્રીજી વાત, ડ્રેપર બધા જ પ્રકારના ભદ્રવાદ એલિટિઝમ ની સખત ટીકા કરે છે, ભલે એ સારા ઇરાદાવાળા ભદ્ર લોકો હોય કે ક્રાંતિકારી નેતાઓનું નાનું જૂથ હોય કે પછી નિષ્ણાતોનું શાસન હોય. ડ્રેપરના લખાણોમાં સામાન્ય મહેનત કરતા લોકોની બુદ્ધિ, એમની ક્ષમતા અને એમની સર્જનાત્મકતામાં એક ઊંડો વિશ્વાસ દેખાય છે. એ અગ્રણીવાદ એટલે કે એક નાનું જાણકાર જૂથ જ બધાનું નેતૃત્વ કરે એ વિચારને નકારે છે. આ વાત ભારતમાં જે જુદા જુદા આંદોલનો ચાલે છે એમાં નેતૃત્વ કેવું હોવું જોઈએ એના પર વિચારવા મજબૂર કરે છે.
હા, કે નેતાઓ જ બધું નક્કી કરે છે કે સામાન્ય કાર્યકરોનો પણ અવાજ છે.
બરાબર.
ચોથો મુદ્દો પણ એટલો જ દમદાર છે, રાજ્ય તટસ્થ નથી. ડ્રેપર આપણને યાદ કરાવે છે કે રાજ્ય કંઈ નિષ્પક્ષ સંસ્થા નથી. એ ઐતિહાસિક રીતે વર્ગ શાસન અને સમાજ પર કંટ્રોલ રાખવા માટે બન્યું છે. એટલે સાચો લોકશાહી સમાજ બનાવવો હોય તો ખાલી રાજ્ય પર કબજો મેળવી રહેવો પૂરતો નથી, એની સાથે સાથે અથવા એની જગ્યાએ લોકો દ્વારા કંટ્રોલ થતી વૈકલ્પિક લોકપ્રિય લોકશાહી સંસ્થાઓ બનાવવી જરૂરી છે. આ વાત પણ ભારતમાં રાજ્યની સત્તા અને જન આંદોલનો વચ્ચે જે ખેંચતાણ ચાલે છે એના સંદર્ભમાં બહુ જ સુસંગત લાગે છે.
પાંચમો મુખ્ય સંદેશ જે આ બધાને જોડે છે તે છે પૂર્વદર્શી રાજકારણ પ્રીફિગ્યુરેટિવ પોલિટિક્સનો. આનો સીધો મતલબ એવો થાય કે જેવું ભવિષ્ય જોઈએ છે તેવું વર્તમાનમાં જીવો.
એટલે
કે જે સામાજિક ચળવળો એક નવો મુક્ત સમાન અને લોકશાહી સમાજ બનાવવા માંગે છે એમણે પોતાની અંદર, પોતાની કાર્યપદ્ધતિમાં, પોતાના સંગઠનમાં એ જ મૂલ્યો અપનાવવા જોઈએ. ચળવળની અંદર જ લોકશાહી હોવી જોઈએ, પારદર્શિતા હોવી જોઈએ, સમાનતા હોવી જોઈએ.
અચ્છા.
અને પેલું અવેજીકરણ ટાળવું જોઈએ.
બરાબર.
નેતાઓ કે સંગઠન પોતે જ લોકોની જગ્યા ન લઈ લે. આ વાત ગુજરાત અને ભારતમાં કાણ કરતા કેટલાય કાર્યકર્તા જૂથો, એનજીઓ અને સામાજિક સંગઠનો માટે વિચારવા જેવી છે કે તેઓ પોતાની સંસ્થા કેવી રીતે ચલાવે છે અને નિર્ણયો કેવી રીતે લે છે.
ડ્રેપરના વિચારો એટલા સ્પષ્ટ છે કે એમાંથી અમુક વાતો કે સૂત્રો જેવા બની ગયા છે જે યાદ રહી જાય. એવા કેટલાક મુખ્ય વિચારોની વાત કરીએ.
હા, ચોક્કસ. પહેલો અને સૌથી મૂળભૂત, શ્રમજીવી વર્ગની મુક્તિ શ્રમજીવી વર્ગનું પોતાનું કાર્ય હોવું જોઈએ. આ સ્વમુક્તિના સિદ્ધાંતનો સાર છે. કોઈ મસીહા નહીં આવે. મુક્તિનો રસ્તો પોતાના સામૂહિક પ્રયત્નોથી જ બનાવવો પડશે. આ દરેક પ્રકારની પરાધીનતાને પડકારે છે.
બીજો વિચાર, ઉપરથી સમાજવાદ શાસકો માટે છે, નીચેથી સમાજવાદ શાસિતો માટે છે. આ તો બહુ સીધી વાત છે. એ સ્પષ્ટ કરે છે કે બે અભિગમો ખાલી પદ્ધતિમાં જ અલગ નથી પણ એમના વર્ગ હિતો પણ અલગ છે. એક સિસ્ટમ સત્તા સંબંધો જાળવી રાખવા માંગે છે, જ્યારે બીજી એને બદલીને સત્તા સામાન્ય લોકોના હાથમાં આપવા માંગે છે.
ત્રીજો વિચાર, રાજ્ય તટસ્થ નથી, તે આદેશ અને નિયંત્રણ માટે રચાયેલું છે, લોકશાહી માટે નહીં. આ આપણને ચેતવે છે કે ખાલી હાલની રાજ્ય વ્યવસ્થા પર ભરોસો રાખવો એ મુક્તિનો માર્ગ નથી. એ વૈકલ્પિક લોકો દ્વારા ચાલતી લોકશાહી સંસ્થાઓની જરૂરિયાત પર ભાર મૂકે છે.
અને ચોથો વિચાર, લોકશાહી એ કોઈ યુક્તિ નથી જેને અસુવિધાજનક બને ત્યારે છોડી દેવાય. તે લક્ષ્યનો સાર છે જેના માટે આપણે લડી રહ્યા છીએ. આ સાધન અને સાધ્યના સંબંધ પર ભાર મૂકે છે. કહે છે કે સાચા લોકશાહી સમાજ સુધી પહોંચવા માટે રસ્તામાં લોકશાહીને કોરણે ન મૂકી શકાય, પહેલા વિકાસ પછી લોકશાહી એવા તર્કને આ નકારે છે.
અને આ વિચારો ખાલી થિયરી નથી, એને રોજિંદા જીવનમાં ઉતારી શકાય છે. દાખલા તરીકે કામ કરવાની જગ્યાએ
કઈ રીતે?
ડ્રેપરના વિચારો યુનિયનોમાં સભ્યોની લોકશાહી મજબૂત કરવા પ્રેરે. ખાલી નેતાઓ પર આધાર ન રાખતા કામદારોની પોતાની કમિટીઓ બને, પોતાના હક માટે સીધા પગલાં લેવાય. ગુજરાતના ઔદ્યોગિક વિસ્તારોમાં આપણે કદાચ કામદાર સહકારી મંડળીઓ કે વધુ લોકશાહી રીતે ચાલતા યુનિયનો વિશે વિચારી શકીએ.
હા, એ જ રીતે આપણા રહેઠાણના વિસ્તારમાં, આપણા સમુદાયમાં પણ સ્થાનિક લેવલે નેતૃત્વ ઊભું કરવું, નિર્ણયોમાં બધાની ભાગીદારી હોય એવી પ્રોસેસ બનાવવી, જેમ કે પેલું સહભાગી બજેટિંગ, પાર્ટિસિપેટરી બજેટિંગ અમુક જગ્યાએ થાય છે,
બરાબર,
પડોશી સભાઓ કે મહોલ્લા કમિટીઓ દ્વારા સ્થાનિક પ્રશ્નો ઉકેલવા, આ બધું નીચેથી સંગઠિત થવાના ઉદાહરણો છે. એનાથી સ્થાનિક સ્વરાજ્યની ભાવના પણ મજબૂત થાય.
અને રાજકીય ચળવળો અને સામાજિક આંદોલનોમાં પણ આ બહુ જ લાગુ પડે છે. શું આંદોલનમાં આંતરિક લોકશાહી છે? નેતાઓ કાર્યકરો પ્રત્યે જવાબદાર છે? નેતા પૂજા ચાલે છે કે સામૂહિક નેતૃત્વ છે? પેલું અવેજીકરણ તો નથી થઈ રહ્યું ને? આ સવાલો આપણે આપણી આસપાસ ચાલતી ચળવળોને પૂછી શકીએ છીએ.
અને છેલ્લે, આ વિચારો આપણી વિચારવાની રીતને પણ બદલી શકે છે. તે આપણને સત્તા સામે થોડા શંકાશીલ બનાવે છે, પૂછવા પ્રેરે છે કે સત્તા કોના હાથમાં છે, કોના હિતમાં વપરાય છે.
હા,
મોટા મોટા વચનો અને લોકોના ખરેખરના સશક્તિકરણ વચ્ચેનો ભેદ સમજવામાં મદદ કરે છે. એક રીતે આપણને વધુ જાગૃત નાગરિક બનાવે છે.
આખી ચર્ચા પછી મારા માટે જે વાત સૌથી મહત્વની લાગે છે તે છે પેલું પૂર્વદર્શી રાજકારણ. એટલે કે જેવું ભવિષ્ય જોઈએ છીએ એવા મૂલ્યો અત્યારથી જ આપણા કામમાં, આપણા સંગઠનમાં લાવવા. અને બીજું, ડ્રેપરનો સામાન્ય લોકોની શક્તિ અને ક્ષમતામાં જે અતૂટ વિશ્વાસ છે એ ખરેખર બહુ આશા આપે છે.
અને મારા માટે આ ચર્ચામાંથી જે સૌથી મોટી વાત હું લઈ જાઉં છું એ છે સમાજવાદના બે આત્માઓ વચ્ચેનો પેલો સ્પષ્ટ ભેદ, અને એ સમજ કે પરિવર્તન લાવવાની રીત નક્કી કરે છે કે પરિવર્તનનું સ્વરૂપ કેવું હશે. સાધન અને સાધ્ય એક જ છે એ વાત બહુ ઊંડી છે. અને હા, માર્ક્સને એક કટ્ટર લોકશાહીવાદી તરીકે જોવાની ડ્રેપરની વાત પણ ખરેખર આંખ ખોલી નાખે તેવી હતી.
સાચી વાત છે.
તો શ્રોતાઓ માટે એક વિચાર સાથે આપણે સમાપન કરીએ. આજે આપણે સૌ પોતપોતાના જીવનમાં ભલે નાના સ્તરે નીચેથી પહેલ કરવાના સિદ્ધાંતો કેવી રીતે લાગુ કરી શકીએ, કેવી રીતે આપણે વધુ લોકશાહી ભાગીદારી, સામૂહિક નિર્ણયો અને સહિયારી ક્રિયાને પ્રોત્સાહન આપી શકીએ જેથી પરિવર્તન ખરેખર જમીન પરથી આપણા સૌના પ્રયત્નોથી આવે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.